તારીખ 14/8/1991 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રાંક 38 અને 39 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 36.
जैसे कि मात्र परिणाम देखने वाले को प्रवृत्ति की मुक्तता दिखती है, ठीक है, या धर्मी ने अधर्म बनने न आप बात करी से समीक्षा देने के बाद कि धर्मी ने दृष्टि शुद्ध तत्व ने शुद्ध स्वरूप नहीं है, બીજા જીવના પણ બીજા ધર્મી જીવના પણ માત્ર પરિણામ અને પ્રવૃત્તિ નથી જોતો. સામાન્યપણે સંસારી જીવ પર્યાય મૂંઢ હોવાથી, પર્યાય આશ્રિત પરિણામ વાળો હોવાથી માત્ર પોતાના પરિણામ દેખે છે ને બીજાના પણ માત્ર પરિણામ જ દેખે છે. પોતાના પરિણામ જેટલો જેવા છે એવો હું રાગ થતા હોય તો રાગ વાળો હું, બીજાને રાગ થતો હોય તો એ પણ રાગ વાળો, આખો આત્મા હું પણ આખો આત્મા રાગ વાળો, એ પણ આખો આત્મા રાગ વાળો. એવી જે એની મુખ્યતા થાય છે એવું ધર્મી ને નથી થતું. ધર્મી એની દ્રષ્ટિ એવી નથી હોતી બીજાને જોવાની, પણ એને બીજા ધર્મીને જોવાની પણ એની દ્રષ્ટિ એવી નથી. એને એમ ખબર પડી જાય છે ધર્મીને બીજા ધર્મીની કે આના પરિણામ છૂટા રહે છે, ભિન્ન રહે છે. રાગથી પોતાના આત્માને આ ભિન્નતા રહે છે. પ્રતિ સમયના પરિણામમાં રાગ એને વર્તે છે, એનાથી પોતાના આત્માને જુદો તારવે છે ને એ રીતે એ તરે છે, તરતો જાય છે, પોતાને તારવતો જાય છે. એવી ધર્મીને બીજા ધર્મીની ખબર પડે છે. ત્યારે અધર્મી છે એ નાની ના માત્ર પરિણામ જોવે છે, એ પણ બહાર દેખા એવા રાગ અને રાગની ચેષ્ટા એ માપવાને જેને જેવી દ્રષ્ટિ હોય માપ પોતાના માપ બીજાને માપ કાઢે છે. ધર્મી ધર્મીની રીતે માપ કાઢે છે, અધર્મી અધર્મીની રીતે માપ કાઢે છે એમ કહે છે. પાણીમાં તરે છે કે નહીં? તો પાણીમાં તરનારો પાણીને અડીને પાણીમાં તરે છે પણ ડૂબતો નથી કે પાણીની બહાર તરે છે? પાણીને અડીને પાણીમાં તરે છે તો ડૂબતો નથી, એ પાણીમાં ડૂબવાનો નથી, તરે છે એટલે તે ડૂબવાનો નથી. પણ સંસારમાં જે સંસારને ભલે અડેલો દેખાય છે, સંસાર મધ્ય દેખાય છે પણ તરે છે, એને સંસારમાં ડૂબવાનો ભય નથી. શું કેવા છે? પાંચમા પોઈન્ટ માં એ વાત છે કે ધર્મી અધર્મી નું જે જ્ઞાન કરે છે એમાં મુખ્ય વાત એટલી જ જોવે છે કે જે જીવને પોતાના ત્રિકાળી સ્વરૂપનું અભાન હોય, ભાન ન હોય, એને તો પછી ક્યારે કયો દોષ થશે એનો ક્યાં ઠેકાણો રહેવાનો? માટે મુખ્ય દોષ એનો એ છે કે એને પોતાના સ્વરૂપ બીજો મુખ્ય દોષ છે ને કેવો દોષ છે એ વાત મુખ્ય નથી, એને ભાન નથી મુખ્ય વાત. શ્રીમદજીએ તો પ્રશ્નોને ગોપનમાં આથી થોડું ઊંડે જઈને વાત કરી છે. કારણ કે મુમુક્ષુ એમ કહે છે, જીવતો એમ કે બચાવ કરવાનો ભાવ આવે એનો, તો શું કરીએ? એનાથી અમને તો ભાન નથી. તમારો દોષ કયો કે જે તમારે કેવું હોય કયો, પણ અનાદિથી ભાન નથી. આ તો એક હકીકત, અનાદિથી ચાલુ ચાલુ છે. પરિસ્થિતિ જે ચાલુ છે એ હકીકત છે કે અનાદિથી આ જીવને પોતાનું ભાન કેવું નથી. શું કરીએ? તો છેદ નહીં અનાદિથી, એનું શું કરો? ત્યારે શ્રીમદજીએ જરા ઊંડે જઈને કીધું કે દોષ ભલે અનંત પ્રકારના હો, પ્રકૃતિ જનિત દોષ, જે જે પ્રકૃતિનો ઉદય હોય તે તે પ્રકૃતિનો દોષ કરે છે, પણ સૌથી મોટો દોષ એ છે કે એને મુમુક્ષુતા ઉત્પન્ન કરી છે. અંબે જઈને વાત કરી પ્રકરણ હાથમાં લીધું, એક નાનો પ્રશ્ન ઉઠ્યો છે, એમાંથી બીજા પડખા ખૂટે છે, એ પ્રકરણ નથી. આ એમને તો પ્રકરણ હાથમાં લીધું છે, મુમુક્ષુને ત્યાંથી પ્રારંભ કરીને કેવી રીતે આગળ વધવું જોઈએ. સૌથી જીવનો મોટો દોષ એ છે કે એને મુમુક્ષુતા આ સૌથી મોટો દોષ છે. તો મુમુક્ષુતા ઉત્પન્ન કરી નથી એનો અર્થ કે એને ખરેખર અંતરથી મારું પોતાનું મારે કેવું કલ્યાણ કરવું છે, જરા પણ દુઃખી ન થાવ એવી એક પૂર્ણ સ્થિતિની મારે તૈયારી કરવી છે. મારે પૂર્ણ શુદ્ધ થવું છે. મારે આ સંસારના જન્મ મરણનું પરિભ્રમણ ન જોઈએ એવી ખરેખર અંતરથી એને તૈયારી કરી, ભાવના કરી નથી, મોક્ષતા ઉત્પન્ન કરી નથી. આ સૌથી એનો મોટો દોષ છે. જો મોક્ષતામાં આવે તો આત્માની ભાનતામાં, ભાનપણામાં આવ્યા વિના કયો દોષ કરશે એનો કોઈ નિયમ રહેશે. આજે જૈન મંદિરમાં જાય છે, કાલે મસ્જિદમાં પણ એક જોતો જતો જોવામાં કઈ ખબર નહીં પડે. હું ક્યાં જાઉં છું એને ખબર પડશે. આમાં બાળક છે ને છાપામાં, તાલિયા કાઢે છે, એની નીચેથી જાય છે કે નહીં, એમાં જૈનો હોય છે, એમાં કહેવાતા જૈનો હોય છે, તાજિયા નીચે નીકળે છે કે નહીં. મસ્જિદમાં જાય કે તાજિયાની નીચેથી નીકળે, એમાં ફેર હોય બીજો બીજો એ મસ્જિદનો આકાર છે, બીજું કાંઈ નથી. હિન્દુ મુસલમાન દર્શન થતા હતા, હિન્દુ એ શું કરવું? એવું લખે છે એનું છાપું ખપાવવા માટે. લોકોને સારું લાગે કે બધા પૈસા માટે કેટલું નિવેદન કરે છે, પોતાના ધંધા માટે ધર્મને, ધર્મમાં પણ કેવું અનુમોદન કરી લઈએ, એને ખબર નથી કેવો દોષ થાય છે. આમ ખબર જ ન પડે, વાન ભૂલેલા ને
ખબર ન પડે.
ત્યારે એક વાર પૂછ્યું હતું આપણને ઓફિસમાં બેઠો, તમે આ વાત મુખ્ય કરો છો પણ આ વાત મુખ્ય નથી કરતા, પણ વાત તો આ મુખ્ય છે. રોટલી બનાવે સામાન્ય માણસ ને, તો રોટલી ખાતા રોટલી ને દાળ તો ખાતા હોય, તો ઘઉં નો લોટ કેટલો જોઈએ ને એમાં તેલ માંગવું જોઈએ, મોણ નાખવામાં તો પાવ જોઈએ. આટલો મોટો લોટ હોય એમાં એક પાવ તેલ જોઈએ. આ લોટનો ભાવ હોય તો એ તમે નહીં કહો, અને તેલ એક પાવ વપરાય છે એનો ભાવ છે, એનો શું કારણ? બધું અમારે તો છાપું ખપાવવાનું કામ છે, અમારે ઘઉંની હારે લેવા દેતું નથી ને અમારે તેલની હારે લેવા દેવા નથી. ગમે તેલ પીવા ગયા ને તેલે તેલ પીવા ગયું કે અમારે તો શેનાથી ઉહાપો થાય છે, લોકોની સાયકોલોજીમાં તેલ છે કે ઘઉં છે અમારે એ પૂછ જોવાનું છે. લોકો તેલની રડું પાડતા હોય તો અમે ઘઉંને પડતા નથી, અમે તેલનું જાણું ગાઈએ છીએ. તમારે તો પૈસા રે કામ, તમારું છાપું કપડું વધારે કામ, તમારે બીજું કામ નથી. દરેકને પોતાનું પ્રયોજન, પણ એ જે સાંસારિક પ્રયોજન છે એ પ્રયોજન માટે જીવ કેટલા પ્રમાણમાં ક્યારે કેટલો દોષ કરે એનો કોઈ આવું જમીને જ્ઞાન થાય છે કે ત્રિકાળિકા અભાન બને છે, અધર્મી પરિણામ માત્ર ને એકત્વ હોતા રહેતા રહે, દરેક પરિણામમાં પણ જે કથાય છે એમાં રાગમાં એકત્વ થાય છે, એ તીવ્ર ત્યાં એને રસ પડે છે, રાગનો રસ એકત્વ બુદ્ધિને લઈને તીવ્ર થાય છે. ધર્મ એનું જ્ઞાન કરે છે, એના બીજા દોષનું જ્ઞાન નથી કરતા, આ મૂળ દોષનું જ્ઞાન કરે છે. આ જરા આવડો મોટો દોષ કે ભાન ભૂલ્યો છે ને પછી શું ભાન ભૂલ્યો પછી ગમે તે કરતા નિયમ રહેશે.
આજે મંદિર બનાવે છે ને કાલે તોડશે,
આજે મંદિર બનાવે છે કાલે તોડશે, મંદિર બનાવે છે કાલે તોડવા માટે તૈયાર થઈ જશે, આ મંદિર બાંધી નાખશે. પરિણામને ગુણાક થતા વાર લાગશે,
બધી વાતમાં આવી જાય છે.
એક સમય ની રાગની પર્યાય માં એકત્વ કરે છે, બે કર્મજનિત પર્યાય માં એકત્વ કરે છે, બે સરખા છે. રાગમાં અને કષાયમાં એકત્વ કરે છે વધારે ખરાબ ધંધો છે, અને એક સમયની ક્ષોભસમમાં એકત્વ થયા છે એ ઓછો ખરાબ છે એમ છે. ઉલટાનો એ બરાબર વધારે ખરાબ છે, બોલો નીકળશે આ નહીં નીકળે. શુભ ઉપર કેમ વધારે ખરાબ, શુભમાંથી નીકળશે, શુભનું તો સામાન્ય બુદ્ધિમાં માણસ ખબર પડે કે આ પાપ થાય, પણ શુભમાં ધર્મ થાય છે ત્યાંથી ઓમ શ્રી સદગુરુ દેવાય નમઃ. આપકા 24 બાર કા પત્ર મિલા, આપને વાંચન વિચારણા વાસ્તે લિખા કુછ પ્રેમ કરી આપને વાંચન વિચારણા વાસ્તે લિખાય તો પૂછાય તો એનો ઉત્તર આપે છે, તો એક એનો ઉત્તર વિકાલી અખંડ જ્ઞાનાનંદ સ્વભાવને અસ્તિત્વ રૂપી શ્રદ્ધાથી યથાર્થ વ્યાપકતા નિરંતર કાયમ રહે, જ્યાં કે અનુભવને પરિણામ માત્ર કે કરતા અકર્તા પણ એકા સહજ અનુભવ હોતા રહે, પરિણામ કા કરતા પરિણામ અંશ હે મેં તિકાલી નહીં. इस प्रकार के एक ही समय में परिणाम का कर्ता व अकर्तापण का अनुभव की वृद्धि होते होते पूर्ण ज्ञान का सहज ही अनुभव होगा, यही मानकर विचार है हमारे पास. एक खास जगह बहुत सरस किया है कि परिणाम परिणाम नु करता है ये न्याय પરમાર્થ શું છે એ દેખા દીધા. પરિણામ પરિણામ નો કરતા છે, ત્રિકાળી દ્રવ્ય નહીં. એ ન્યાય શા માટે કહે છે? એમાં પરમાર્થ કે એક સમયના પરિણામને એક તો બુદ્ધિ છોડવી છે, આ તો મોટો પરમાર્થ કયો હોય છે? એ સૂક્ષ્મ વિખ્યાત થતો હોય છે પર્યાય ઊંડા પર સમય. સૂક્ષ્મ વિખ્યાત તો પર્યાય બુદ્ધિનું છે, પછી પર્યાયમાં સૂક્ષ્મમાં અહંકરણ કરે કે રાગમાં અહંકરણ કરે એ બીજી વાત છે. પરિણામ પરિણામ ને કરે છે ને હું ત્રિકાળી નથી કરતો, એમાં ત્રિકાળી માં હું પણ આપતો છે અને પરિણામ માંથી એ કરતો થઈ ગયો. આ બહુ મોટો અને આ પારમાર્થિક હેતુથી આ ન્યાય કહેવાનો. પ્રમાણથી વસ્તુ પોતાના પરિણામને કરે છે એ વાતથી અજાણ નથી એમ કહેનારા, પણ અહીંયા પ્રયોજન વાત પારમાર્થિક પ્રયોજન વસ્તુ વાત એ વાતને મુખ્ય કરવામાં ત્રિકાલી અખંડ જ્ઞાનાનંદ સ્વભાવ ને અસ્તિત્વ રૂપી શ્રદ્ધા, શ્રદ્ધા શું કરે છે? અસ્તિત્વ ને ગ્રહણ કરે છે. જ્યાં જ્યાં શ્રદ્ધાની વાત આવે છે ત્યાં અસ્તિત્વ ગ્રહણ ની વાત લે છે. અને અસ્તિત્વ ગ્રહણમાં અસ્તિત્વને ગ્રહણ કરવાનો વિકલ્પ નહીં, માન્યતાનો વિકલ્પ નહીં, પણ વ્યાપક વ્યાપકપણે પ્રસરી જવું. આમ બે અભિસ્થિત વ્યાપકપણા યથાર્થ વ્યાપકતા, શ્રદ્ધાને પર્યાયનો યથાર્થ વ્યાપકતા, એટલે પ્રદેશે પ્રદેશે તે શ્રદ્ધાનો પર્યાય પ્રકારની છે એમ શ્રદ્ધા વ્યાપી જાય અને એ વ્યાપકતા નિરંતર ને કાયમ રહે. વ્યાપી પછી ફરી જાય એમ નહીં, એ નિરંતર ને કાયમ રહે એવી શ્રદ્ધા ત્યારે તેથી અનુભવમાં પણ પરિણામ માત્ર અવકર્તા પણ સહજ અનુભવમાં આવે. તો પરિણામ માત્ર અવકર્તા પણ સહજ અનુભવમાં આવે એમાં એક સમયના પરિણામમાં એકતા બુદ્ધિ એ જે કરતા પણ થતું હતું એ જોયું. ન્યાય જુદું છે ને, સમય કાળમાં તો પ્રધાન ન્યાય છે, કરતા કર્મ અધિકારમાં પ્રધાન ન્યાય એ છે કે કરતા કર્મ પણ એક દ્રવ્યમાં સંભવે છે, બે દ્રવ્યમાં ન સંભવે. જો કરતા કર્મ પણ એક જ દ્રવ્યમાં સંભવે, વ્યાપ વ્યાપકતા પોતાના એક દ્રવ્યમાં રહેતી હોવાને લીધે અને અન્ય દ્રવ્યમાં ન સંભવે, તેથી કર્મના પરિણામનો જીવ કરતા થતો નથી. દ્રવ્ય કર્મ ને નો કર્મના પરિણામને જીવ કરી શકતો નથી. ન તો શરીરને હલાવી શકે, ન તો કર્મના પરમાણુને બાંધીને છોડી શકે. તો કે એ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદા પદાર્થ ન્યાય રહેશે, પણ ભાગનો શું તો આચાર્ય દેવ કહે છે કે હું રાગ ને ફળ દ્રવ્ય નાખીશ, હું ફળ દ્રવ્ય નાખીશ. આચાર્ય દેવ એ કરતા કર્મ અધિકારમાં રાગ ને ફળ દ્રવ્ય કુદગલ ના પરિણામ માનાય. 75 ગાથા છે, 79 ગાથા છે, 5 ગાથા છે, 75, 35, 77, 78 ને 79. તો કે પ્રાપ્ય વિકાર અને નિવર્ત ત્રણ ભેદ પડ્યા એક પર્યાયના. શું પ્રાપ્ય વિકાર અને નિવર્ત એક સમયના પરિણામના ત્રણ ભેદ છે. એ ત્રણેયમાં ક્યાંય જીવ નથી, બધે પૂજળ છે. પૂજળના પરિણામ છે જીવ વિકાર હોવા છતાં. ખબર નથી આચાર્યને, ખબર નથી કે આ જીવ વિકાર છે. શુદ્ધાત્મા વિકારમાં કેવી રીતે વ્યાપે, વિકારી થાય જાય તો વ્યાપે. માટે શુદ્ધ સ્વભાવ છે એ વિકારમાં વ્યાપતો નથી. માટે હું એને ઉદ્ગળના પરિણામ. કેમ કે મારો એ સિદ્ધાંત છે કે વ્યાપ્ય વ્યાપકતા એક દ્રવ્યમાં સંભવે, વ્યાપ્ય વ્યાપકતા ભિન્ન ભિન્ન દ્રવ્યમાં સંભવતી નથી. સુમનજી એ જ વાત લીધી કે વ્યાપ્ય વ્યાપકતા છે એ સામાન્ય નહીં સામાન્ય મને વિશેષ નહીં વિશેષમાં. જો સામાન્ય વિશેષમાં આવતું નથી તો પછી એકતા કેવી રીતે હું કરું એક સમયના પર્યાયમાં. માટે હું મારા ત્રિકાળી સ્વરૂપમાં એકતા કરું છું. માટે પરદ્રવ્યમ પરમાવમ યમ નીતિ આ પરમાર્થિક ન્યાય છે. 38 ગાથા અને 50 ગાથાનો જે ન્યાય છે એ એટલા માટે પારમાર્થિક છે કે એમાં એકત્વ કરાવવું નથી, એકત્વને તોડવું છે. અનાદિનું જે એકત્વ છે એને
તોડવું છે.
એકત્વ તો વ્યાપક વ્યાપક ભાવે થઈ શકે ને, વ્યાપક વ્યાપકતા તો એક દ્રવ્યમાં સંભવે, બે દ્રવ્યમાં ન સંભવે. તો ત્યાં 50 ગાથામાં કુનકુંડાચાર્ય કીધું, એ જ કુનકુંડાચાર્ય છે જેમને કરતા કરતા અધિકાર રહી શકે કે હું તો અહીંયા કાયિક ભાવને પણ પરદ્રવ્યમ પરભાવને એ નથી કહું. મૂળ ગાથામાં ટીકામાં છે એવું નથી, મૂળ ગાથામાં એવી વાત છે. એ પર્યાયના એક સમયને એકત્વ તોડવાનું પ્રયોજન. જ્યાં પાંચમા બોલમાં લીધું અને અહીંયા સ્વકૃષ્ણના પત્રમાં એ વાત અનુસંધાન કરાવી. એ જૈન દર્શનમાં ક્યાંથી બીજામાં પત્તો લાગે આવી વાત. એ પૂરતું પ્રમાણમાં એમ કે એની પર્યાય એ કરે છે. પ્રમાણનો વિષય હાથમાં લઈએ તો જીવ પોતાના પરિણામનો વ્યાપે વ્યાપક ભાવે કરતા છે. અશુદ્ધતા હોય તો અશુદ્ધતામાં વ્યાપે વ્યાપક ભાવે છે જાઓ એ જ વાય કરતા. વળી કે છે કે શુદ્ધ પર્યાય હોય તો નથી વ્યાસ બધાને એક પૂરથી કે અશુદ્ધ પર્યાયમાં એ વ્યાય તો છે. બીજી પૂરથી કે શુદ્ધ પર્યાયમાં નથી વ્યાપ તો અશુદ્ધિ તો તું કરતા જ કરતો નહીં, પ્રશ્ન જ મને પૂછતો નહીં. પૂર્વે કહેલા ચારે પ્રકારના હૃદય સંતોષ મને કારણ છે. પૂર્વ ઉચ્ચ ઉચ્ચ એટલે ઉચ્ચ સહેલ ભાવા સર્વે ભાવા સકળ ભાવા પરતમ પરસાવમ ઈદી હે યમ અને એકમાત્ર મારું ત્રિકાળી પરંપરાના ભાવ અંતરતત્વ એ અંતરતત્વ છે. મારું જે મારું અંતરણ છે હવે આત્મા એ જ આત્મા એ જ આત્મા આ સિવાય મારો કોઈ બીજો આત્મા નથી. એ આદકૃષ્ણની ટીકામાં એવી રીતે પદ્મ કર્મમાં ધારી દીધેલી છે. શિક્ષણ દ્રષ્ટિ આત્માને જેને શિક્ષણ દ્રષ્ટિ છે એવા સમજી લીધા છે આદકૃષ્ણ. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે પર્યાય રહીત દ્રવ્ય જોવામાં તીક્ષ્ણ બુદ્ધિ જોશે કે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને એવા તીક્ષ્ણ બુદ્ધિવાળા આત્માને પર્યાય વાળો છે એને આત્મા એટલે આ પારિણામિક પર્યાય બુજુર્ગ નો ઉપાદેય છે. ઉપાદેય પણ તો પર્યાય ના થાય. એવા આત્માને આવો આત્મા, આ આત્મા ખરેખર ઉપાદેય છે, પરમ પ્રાજ્ઞા ઉપાદેય, એને બીજો ઉપાદેય નથી. અનાદિ અનંત અમૂર્ત અકેન્દ્રિય સ્વભાવ વાળો શુદ્ધ સહજ પરમ પારિણામી ભાવ જેનો સ્વભાવ છે, એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે, તે સાચો આત્મા છે. પર્યાયથી વિચરાયેલો આત્મા તે સાચો આત્મા, જૂઠો આત્મા. અતિ અસંભવી જીવોને એવું નિત પરમાત્મા સિવાય બીજું કામ ઉપાધિ હોય શકે. આ તો દિગંબર સાહિત્ય સિવાય આવી વાત નથી. આવી વાત સાઈ ભાવ પ્રજલન કરતો એ બધી સાકાત. શ્રદ્ધાથી યથાર્થ વ્યાપકતા નિરંતર કાયમ રહે અને એ કાયમ શ્રદ્ધાને પર્યાયનું પરિણામ રહે કે જેના અનુભવમાં પરિણામ માત્ર કે અકર્તાપણે કા સહજ અનુભવ હું સ્વીકારી એક સમયના કોઈ પરિણામને ઘણીકાળના પરિણામને કરતો નથી. એમ ને એમ સ્વીકારી અક્રિય ચિદબિંબ એમને એમ રહી જાય એવો અનુભવ રહે, એવો અનુભવ રહે ત્યારે પરિણામનું જ્ઞાન કેવી રીતે થાય? તો તે પરિણામ કા કરતા પરિણામી અંશ ને નેત્રિકાળી અંશ બહુ જબરદસ્ત પારમાર્થિક ન્યાય છે. આ ન્યાયને ઉડાડવો એટલે સિદ્ધાંતનું શું થઈ જાય છે, પરમાર્થનું શું થાય. એવું
પરમાત્મા વચનું દરેક સમયે વર્ણન કરવા યોગ્ય છે.
હા ચોક્કસ. ઉપાદેયનો અર્થ જ એ છે, નમવું, ઢળવું, વંદવું, એનું નામ જ ઉપાદેય છે. ઉપાદેય છે એટલે કહેવા માત્ર નથી, એને પરમ આદરથી સ્વીકાર કરો એનું
નામ વંદન.
હા પરમાર્થ આપણે કહેવા માટે તમે વર્ષ સુધી અને આપણે ઉછાળીને બાર વાત કરી પોતાની મૌલિક ભાષામાં પોતાની આ વાતને ઉછાળીને બહાર નથી. પર્યાયના સહકાર તો જુદા પડવા પાછળ પરમાર્થિક પ્રયોગ કારક શક્તિની ખબર નથી ગુરુદેવને એવું કાંઈ નથી. પણ એક સમયના એકત્વને તોડવું છે કેવી રીતે? એકત્વ છે, એકત્વ છે, એકત્વ છે એમ રાખે જીવ પર જીવ પર્યાયને કરે છે, જીવ પર્યાયને કરે છે, જીવ પર્યાયને કરે છે એમ પક્ષ કરે તો પરિણામની એકતા બુદ્ધિ પર્યાય મૂકતા કેવી રીતે છૂટશે? એ તો છૂટવાનું નથી. પર્યાયનું એકત્વ જે મિથ્યાત્વ એ છૂટવાનું નથી. એ રીતે છૂટે પ્રમાણના પક્ષવાળાને કોઈ દી છૂટે. પર્યાયમાં મૂંડ થઈ ગયો એનો અર્થ કે એકત્વ કર્યું ત્યારે મૂંડ થયો નહીં મૂંડ ક્યાં થયું? એકત્વ કરાવવાના ક્યાં થયું?
કરતા પણ પર્યાયનો સ્વભાવ, કરતા પણ પર્યાયનો સ્વભાવ,
ધ્રુવ છે એમાં કરતા નામનો ગુણ ભલે હો પણ એક સમયના પર્યાયમાં એકત્વ થાય છે એને જ્યાં એ એકત્વ છે મિથ્યાત્વ છે અને એમાંથી આખા સંસારના તમામ દોષો પાંગરે છે એ મિથ્યાત્વમાંથી. અને એ મૂળિયું આ જગ્યાએ છે, તો મૂળિયું છે જાણી નાખી રીતે મિથ્યાત્વ જાણવાનું છે. જેને મૂળમાંથી મિથ્યાત્વ છેદવું છે એને તો એક સમયનું પર્યાયનું એકત્વ તોડવું જ રહ્યું. પર્યાયની એકતા બુદ્ધિ પેદા વિના પર્યાયની સન્મુખતા કેમ છે? પર્યાયની સન્મુખતા રહે ત્યાં સુધી ભીર મુખતા કેવી છે? એટલા માટે સીધી વાત લીધી આરોગ્ય કે જે નવ તત્વ છે બહિર્ચા, એ બહિર્તત્વ છે. મૂળ દશામાં એવું લાગે છે નવ તત્વ છે કે બહિર્તત્વ છે, બહિર્ચા કે છે શંકર તત્વ જ નથી ને. હું કહેતો કેમ કે એ પર્યાય તત્વને જ બહિર્તત્વ છે. બે જગ્યાએ હું પણ રહેશે નહીં. જેને વિશેષમાં હું પણ અનાદિથી કર્યું છે એ સામાન્યમાં હું પણ કરી શકતો નથી. સામાન્યમાં હું પણ કરે એને વિશેષમાં હું પણ કેમ કે તત્વ વિરુદ્ધ છે, એક અંતર તત્વ છે ને એક બહિર તત્વ. બહુ મુદ્દાની વાત. અધિકાર નું નામ જ આવ્યું છે શુદ્ધ શુદ્ધ ભાવ અધિકાર. નામ જ શુદ્ધ ભાવ અધિકાર છે. આખા નિયમસારમાં બહુ જોરદાર અધિકાર છે શુદ્ધ ભાવ અધિકાર છે. જોરદાર અધિકાર એમાં જે કરતા પણ પર્યાયમાં ઊભું થાય છે એક સમય પોતાની પર્યાય કરવાનું એ કરતા પણ અમે ગુણ છે. અમે કે ઈસ પ્રકાર કે સહજ અનુભવ હોતા રહે અકર્તાપણામાં અને પરિણામ કા કરતા પરિણામ છે મેં ત્રિકાળી નહીં પછી એમ કીધું. ઈસ પ્રકાર કે એક ઈ સમયે પરિણામ કા કરતા અકર્તાપણા પછી સમજ્યા છે કરતાપણા એમ કહેતો. ન્યાય છે કે નિશ્ચયપૂર્વક વ્યવહાર સમજાય છે. વ્યવહારપૂર્વક નિશ્ચય નથી સમજાતો. આત્મા પોતાના પરિણામને કરે છે તે વ્યવહાર છે અને આત્મા એક સમયના પરિણામને ન કરે તે નિશ્ચય છે એમ છે. ખરેખર એનું નામ નિશ્ચય છે. પર્યાય નું કે પ્રમાણ નું જ્ઞાન થાય, ત્રિકાળ નું જ્ઞાન ન થાય ત્યાં સુધી પર્યાય નું કે પ્રમાણ નું જ્ઞાન ન થાય એમ કહેવું. કરતા પણ એ પ્રમાણ અપેક્ષા છે, અકર્તા પણ નિશ્ચય છે તો કે બે જ્ઞાન થશે. ઈ પ્રકાર કે એક સમય મેં પરિણામ કા કરતા અકર્તા પણ એક અનુભવ કે બુદ્ધિ હોય છે પછી નહીં નિશ્ચય નહીં અને પ્રમાણ બે સાથે ચાલ્યા છે. જ્યાં નિશ્ચય નહીં થયો તો નિર્વિકલ દશામાં વ્યવહારનો જન્મ થયો. એ જે કહેતા હતા નિર્વિકલ દશામાં વ્યવહારની ઉત્પત્તિ થાય તો એ પ્રમાણની ઉત્પત્તિ થાય છે. પ્રાણી ઉત્પત્તિ નથી થતી એ રીતે. ત્યાં જે વ્યવહાર જન્મ એ પ્રમાણ અપેક્ષા રહે છે. જે મોક્ષ માર્ગનો રાગ તે વ્યવહાર એ અહીંયા વાત નથી. અહીં પ્રમાણ ઉત્પન્ન થયું તે વ્યવહાર શુદ્ધ પર્યાયમાં અનુભવ થયો ને. કરતા પ્રભાવ કરતા પણ જે વિકારી નિશ્ચય છે શુદ્ધ દ્રે તે અકર્તા છે એનું જ્યારે જ્ઞાન છે ત્યારે પ્રમાણ છે હું કરતા છું એનું જ્ઞાન છે. જ્યાં સુધી મૂળ સ્વરૂપ થી અજાણ્યો છે ત્યાં સુધી પૂરેપૂરો અજાણ્યો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત એ આ મૂળ સ્વરૂપ છે નિશ્ચિત છે.
Thank you.
પોતાના સ્વભાવ સંબંધી નું જ્ઞાન કરતી હોય ખોટું, પોતાના સ્વભાવ સંબંધી નું જ્ઞાન કરતી હોય ખોટું.
ધ્યાન કોણ કરે છે ને, ધ્યાન કોણ કરે છે? અવલંબન તો છોડતા નથી, રાગ નું અવલંબન છોડતા નથી. જીવાદી બહિતચ્છમ એવો શબ્દ લીધો છે, હેયમ. એટલું બહિર્તત્વ નથી દૂર, સાથે સાથે હેય. જીવાદી બહિતચ્છમ હેયમ, ઉવાદેયમ આપણો અપા પાદે માત્ર સ્વીકારે અપણો પોતાનો અપા સ્વીકાર. નહીં એમ કીધું કે એ તો બધી કર્મની ઉપાધિ છે, નવે તત્વ કર્મ ઉપાધિ એ કર્મ ઉપાધિ છે. સમુદભવ સમુદભવ ગુણપજ્જાએ ગુણપજ્જાએ ગુણ પર્યાય છે. એ જે કર્મના ઉપાધિ વાળા ગુણ પર્યાયો છે તેનાથી આ વ્યતિરિક્ત છે. જે અપણો અપા છે તે વ્યતિરિક્ત છે, ભિન્ન છે. ચોખ્ખું કર્યું બીજા કર્મ ઘેરવે નહીં એટલા માટે. આ ગુણમાં ત્રિકાળી ગુણ નથી લેવા, ગુણ પર્યાય ની અંદર પર્યાય લેવા.
ધર્મદાસ સપ્તમ દ્રવ્ય છે, ધર્મદાસ સપ્તમ દ્રવ્ય છું, ધર્મદાસ ક્ષુલ્લક.
હા, અહીં છે માંથી જુદો છું,
સપ્તમ દ્રવ્ય.
અહીંયા કઈ નવે તત્વ થી હું જુદો છું. જીવાદી બહિત હેયમ દસ્તા. એ કહેવા પાછળ એ છે કે મારે એકત્વ નથી કરવું એનું છે. જે પર્યાય ગુણ પર્યાય છે કર્મ ઉપાધિ વાળા, પછી ઉદયક્ષમ ચારે પ્રકારના, એની સાથે મારે એકત્વ નથી કરવા. મારે તો મારા પરમાત્મા સાથે જ એકત્વ કરવું છે, એકત્વ છે. અને મારો પરમાત્મા એ ચારેમાં આવતો જ નથી. એને એની ટીકા કરતા પદ્મ પ્રબલધારી એમ કહેતો કે એ ચારે ભાવને અગોચર છે. મારું જે સ્વરૂપ છે, જે ઉપાદેય છે મને, એ આ ચારે ભાવને અગોચર છે એમ કહી દેશે. અને એના ઉપર ક્રોસ રચવામાં કે એ ચારે ભાવથી દૂર છે, એ ચારે ભાવથી દૂર છે એમ કહેશે. જુદો પાડવો છે, એકત્વ તોડવા માટે એને જુદો પાડવો છે. એક વાત બરાબર, એને જુદો પાડવો. પછી તમે એની સાથે કેટલો સંબંધ મર્યાદિત છે એ મર્યાદાનું જ્ઞાન, પછી જે પ્રમાણમાં જ્ઞાન ચાલે છે એ એકવાર નક્કી તો કરજો. તું જુદો એકવાર નક્કી તો કરજો, તું જુદો છે. પછી તમે કેટલો સંબંધ છે એ પછી નક્કી કરો. જૈન દર્શનમાં વિજ્ઞાનનું પણ આ સિદ્ધાંત છે, એનો પણ આ સિદ્ધાંત કે પહેલાં વસ્તુને નિર્કોષ જોવો, પછી અપેક્ષાનું જ્ઞાન કરો. હોજ તમને અપેક્ષાનું જ્ઞાન સાચું થશે. ત્યારે જગતની અંદર ઊંધી વાત છે, જગતની અંદર સાપેક્ષ જ્ઞાનનો જ વિષય ચાલે છે. નિરપેક્ષ જ્ઞાનને કોઈ સમજતા જ નથી. અપેક્ષા સંબંધવાળું જ્ઞાન છે, જ્ઞાન સંબંધ વગરનું જ્ઞાનની કોઈ પદ્ધતિ જ નથી, જ્ઞાન કરવાની રીત જ નથી જગતની અંદર. પહેલા નિરપેક્ષ તત્વને જાણો, નિરપેક્ષ તત્વને સમજો, પછી સાચું થશે. એટલે અકર્તાપણાનું પર્યાયના અકર્તાપણાનું જ્ઞાન થાય, એને પર્યાયના કર્તાપણાનું જ્ઞાન. જો એકલા પર્યાયનું અકર્તાપણાનું જ્ઞાન થાય ને પછી જો પર્યાયના કર્તાપણાનું જ્ઞાન ન થાય તો સાયન્સમાં રહ્યો જાય, પણ બેલેન્સ આઉટ, સંતુલન ગુમાવે પડે. સાયકલ ચલાવતો બેલેન્સ આઉટ પડે એ પડે. એટલે હવે આ લઈ લીધું કેટલી વિચિક્ષણતા. પત્ર આટલો ટૂંકો છે પણ વિચિક્ષણતા કેટલી છે. કે આવી રીતે પરિણામતા કરતા પરિણામ અંશ હે મેં ત્રિકાળી નહીં ઇસ પ્રકાર કે એક સમય મેં આમ પ્રકાર થયા પછી એક સમયમાં પરિણામ નો કરતા અને તે જ સમયમાં પરિણામ નો કરતા એવા અનુભવ ની વૃદ્ધિ થશે. કેટલા અકર્તાપણા ની વૃદ્ધિ નહીં થાય, કરતા ને અકર્તાપણા ની વૃદ્ધિ થઈને એ પૂર્ણ થઈ જશે એમ કે છે. કેટલી વિચક્ષણતા કરતાપણા ને લીધી પછી હારે અકર્તાપણ સ્થાપી અને કરતાપણા ને આપણે લીધું પ્રમાણ બને છે. અનુભવ છે ને અનુભવ જ્ઞાનમાં છે, જ્ઞાન તો પ્રમાણ છે. પ્રમાણ જ્ઞાનમાં અકર્તાપણાનું એટલું જ્ઞાન હોય તો કે નહીં એમાં બે હોય છે એ વાત લઈ લીધી. અને આ જ વાંચન વિચારણા છે, આનું નામ વાંચન વિચારણા. અને કોઈ આવી વાંચન વિચારણા કરો બીજી કોઈ નહીં. પત્રમાં કેટલી વાત નાખી છે
એનો જવાબ
આવ્યો. એક વાર સંસારથી ત્રિકાળીમાં પ્રસરી જાવ, એક સમયની પર્યાયના અકર્તાપણ પોતાના સ્વરૂપનો અનુભવ કરો, તે અનુભવમાંથી કરતાપણ અકર્તાપણ તમને કેમ કે સમજાઈ જશે. આમના માનસન વિચારણા છે, આ તત્વનું માનસન અને આ તત્વનું વિચારણા. આશાએ આપજી આત્મસ્વાસ્થ્ય સહજ વૃદ્ધિ કરતી રહેંગે. મને આશા છે કે તમે પણ આત્માના સ્વાસ્થ્યની વૃદ્ધિ કરતા રહેશો, શરીરના સ્વાસ્થ્યની નહીં પણ આત્મસ્વાસ્થ્યની વૃદ્ધિ કરતા રહેશો. મેં આ રીતે કાઢી છે 34મા પત્રમાં ઘણી જુદાવાળી વાત. પત્ર નાનો છે, બહુ મહત્વની વાત લઈ રહી છે. 35મા પત્ર એમના આગળ જે છે આશા ને ઘણો બધો ટેન્શન જેવું પત્ર ટેન્શન લીધી લીધા એમના ઉપરના અનેક પત્રો છે. આશા હે આપ મહાપુત્ર હોંગે, કુછ દિનો પહેલે આપકા કાર્ડ यथा समय मिला था. आशा है अध्ययन आदि चल रहा होगा, शास्त्रों में अध्ययन समाज में तुम्हारा चालतु हे ये हमारी आशा है. रिटायर्ड लाइफ में पहले के मुकाबले मानसिक भूजा हल्का महसूस करते होंगे. गंदा दफा माँ पप्पा जो कहीं जैसे हो જ્યારે ખરી ઉંમરમાં નિવૃત્તિ લઈ લઈએ ત્યારે કામકાજની કોઈ ઉપાધિ નહીં, કાંઈ આ કરવું છે ના બાકી છે ના કામ છે ના એટલે માનસિક બુજો કાંઈ તમારો પહેલાંની અપેક્ષાએ મુકાબલે એટલે ધંધાવાળી પ્રવૃત્તિવાળું જીવન અને નિવૃત્તિવાળું જીવનમાં બંનેની સરખામણીમાં મુકાબલો એટલે સરખામણીમાં કાંઈક માનસિક બુજો હળવો રહેતો હશે. સમજણ કી ઓર જાને કા ભી પ્રોગ્રામ કબ હે ત્યારે સમજણ પાછી જો આવી બિલકુલ સમજ. સમજણ કી ઓર જાને કા પ્રોગ્રામ કબ હે, ધાર્મિક ગ્રંથો મેં કિન કિન ગ્રંથો કા સ્વાધ્યાય ચલ રહા હે, ધાર્મિક વાંચન છે કયા કયા ગ્રંથો તમારો સ્વાધ્યાય ચાલે છે, એક તો સંગર ક્યારે જવાના છે, બીજું અત્યારે કયા કયા આમ સગા છે, પણ એમ ધાર્મિક જીવન મળે છે એટલે ધાર્મિક સત્તા. પછી જે વાત લીધી છે એ તત્વની વાત લીધી છે. જ્ઞાન ભંડાર આત્મા મેં છે, જ્ઞાન ઉભરતા રહેતા હૈ, શાસ્ત્રો છે નહીં, યહ અલૌકિક સિદ્ધાંત વિચાર. પૂછો ને અનુસંધાન શું છે ઉપરની વાત કે તમે કયા કયા શાસ્ત્રો માલ વાંચો ત્યારે સામાન્ય રીતે કોઈ મુમુક્ષ અથવા ધર્મબુદ્ધિવાનજી શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે એટલે એને એક જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન. શાસ્ત્રમાં તો મેં જ્ઞાન પ્રાપ્તિ કર્યું છે તો મારી વાત વિચારવાની આવી છે કે જ્ઞાન ભંડાર આત્મામાંથી જ્ઞાન ઉગડે છે, શાસ્ત્રના વાંચનથી જ્ઞાન ઉગડતું નથી. આ એક અલૌકિક સિદ્ધાંત છે એ વિચારવાનું. જ્ઞાન ઉગડવામાં શાસ્ત્ર નિમિત્ત હોવા છતાં ઉપાદાનથી કાર્ય થાય છે, નિમિત્ત નહીં. જ્ઞાન પ્રદાન હોય છે, ઉપાદાન પ્રદાન થયું હોય એ રીતે વાત લીધી છે. બહુ સારી વાત લીધી છે. મૂર્તોની સાથેનો જે સંબંધ છે અને એમને કાંઈક આ માર્ગની અંદર ને આ લાઈનમાં કેટલી વિચક્ષણતાથી સગા છે ને પાછા રેવાય છે એ કેટલી વિચક્ષણતાથી દોરે છે. સિદ્ધાંતિક વાત પણ અહીંયા અહીંયા જો એમને કે ગુરુદેવે આમ કીધું છે, મોક્ષના પત્રમાં એમ કે છે કે ગુરુદેવનો પ્રવચનનો સાર મેં આમ લીધો છે, ગુરુદેવે આમ કીધું તો અહીંયા નથી વિશ્વાસ નથી ને
જતા
હશે એમ ક્યાંક ચાલી હશે વાત બે વચ્ચે તો પોતે સોંગઢ જતા આવતા ક્યાં તમારો પ્રોગ્રામ ક્યારે છે તો શું મેળ મેળે હારે જઈએ કે આમ કે ત્યાં કેવી વાત છે.
परम कृपाणु श्री सद्गुरुदेव नाम जय हो जय हो.